એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી ગાથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે એટલે જેને શબ્દોમાં સમેટવી ખરેખર મુશ્કેલ છે, પણ ભૂલવી એનાથી વધુ મુશ્કેલ.
હા, બરાબર.
આપણે વાત કરી રહ્યા છીએ એલી વિઝેલ કૃત નાઇટ વિશે. પુસ્તક જોવો તો નાનું છે, લગભગ 120 પાનાનું છે.
હા, પણ એમાં જે અનુભવો છે,
બરાબર, એમાં સમાયેલી વેદના, સંઘર્ષ અને સ્મૃતિનો ભાર અસીમ છે.
ખરેખર નાઇટ એ માત્ર એક પુસ્તક નથી, એ તો 20મી સદીનો જે હોલોકોસ્ટ કહેવાય એનો જીવંત દસ્તાવેજ છે.
એલી વિઝેલ, જે પછીથી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા બન્યા, લેખક, પ્રોફેસર, એ પોતે કિશોરાવસ્થામાં આ ભયાનકતામાંથી પસાર થયા હતા. એમની આ કથા એ ખાલી એમની અંગત વાત નથી, ના, એ તો માનવ ઇતિહાસના એક કાળા અધ્યાયની સાક્ષી છે. શ્રદ્ધા, ઓળખ, માનવીય ક્રૂરતા અને એની સામે ટકી રહેવાની ક્ષમતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ચોક્કસ, અને એટલે જ ભલે આ ઘટનાઓને દાયકાઓ વીતી ગયા હોય, પણ આ પુસ્તક અને વિઝેલનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
સાચી વાત છે, એ આપણને યાદ અપાવે છે કે ઉદાસીનતા એ કેટલી ઘાતક હોઈ શકે છે. તો ચાલો આ અસાધારણ વ્યક્તિ એલી વિઝેલના જીવન અને નાઇટમાં વર્ણવેલા એમના અનુભવોની સફરને સમજીએ. શરૂઆત ક્યાંથી કરીએ?
એમના ઘડતરના વર્ષો.
હા, ત્યાંથી જ શરૂ કરીએ. એમનો જન્મ 1928માં સિગેટ, ટ્રાન્સિલ્વેનિયામાં થયો હતો. એ વખતે રોમાનિયાનો ભાગ હતો. પરિવાર ખૂબ ધાર્મિક હતો, રૂઢિચુસ્ત યહૂદી પરિવાર. એમના પિતા શ્લોમો થોડા વ્યવહારુ, સમુદાયમાં એમનું માન હતું, જ્યારે માતા સારા એ હસિદિક પરંપરામાં માનનારા, વધુ આધ્યાત્મિક હતા.
અને એમને બહેનો પણ હતી?
હા, ત્રણ બહેનો, હિલ્ડા, બીટ્રિસ અને સૌથી નાની જીપોરા. આ જીપોરાની યાદ એ પાછળથી એમના મનમાં એક દર્દ બનીને રહી ગઈ. એટલે બાળપણથી જ ધર્મ અને અધ્યાત્મ એમના જીવનનો એક મહત્વનો ભાગ હતા. અને સાંભળ્યું છે કે એમને યહૂદી રહસ્યવાદ, મતલબ કે કબાલામાં પણ બહુ રસ હતો.
હા, ખૂબ જ. નાની ઉંમરથી જ એમને આ જ્ઞાન મળ્યું મોઇશેદ બિડેલ પાસેથી, એક ગરીબ પણ ખૂબ જ્ઞાની માણસ હતા.
ઓ,
મોઇશે એમને ઈશ્વર, પ્રાર્થના, અસ્તિત્વના રહસ્યો એ બધું શીખવતા. એટલે એક તરફ પિતાનો તર્કવાદ હતો, તો બીજી તરફ માતા અને મોઇશે પાસેથી મળેલી આ આધ્યાત્મિક જિજ્ઞાસા.
અને આ જ શ્રદ્ધા અને પ્રશ્નો પૂછવાની વૃત્તિ એ પછીથી કસોટીની એરણે ચડવાની હતી ને, ખરું ને?
બિલકુલ. હોલોકોસ્ટના એ નર્ક જેવા અનુભવોમાં આ જ વસ્તુની કસોટી થવાની હતી.
પણ 1944માં ત્યારે એલી ફક્ત 15 વર્ષના હતા. એ સમયે એમના પરિચિત વિશ્વ પર અંધકાર છવાવા લાગ્યો.
બરાબર. હંગેરીમાં નાઝી પ્રભાવ વધ્યો અને યહૂદી વિરોધી કાયદાઓ લાગુ થયા. શરૂઆતમાં તો સિગેટના યહૂદી સમુદાયમાં એટલે એક પ્રકારનો ભ્રમ હતો
કે બધું ઠીક થઈ જશે.
હા, કે આ બધું પસાર થઈ જશે, ભગવાન રક્ષણ કરશે. પેલો મોઇશે ધ બીડલ હતો ને, એણે તો પોતે નાઝી અત્યાચારનો અનુભવ કર્યો હતો, પાછા આવીને ચેતવણી પણ આપી,
પણ કોઈએ માન્યું નહીં.
લોકો એને ગાંડો ગણી કાઢ્યો. એ સમયની સામૂહિક અંધશ્રદ્ધા કહો કે ભોળપણ.
અને પછી મે 1944માં એ ભયાનક ઘટના બની.
હા, આખા યહૂદી સમુદાયને પશુઓ ભળવાની ગાડીઓમાં ઠાંસી દીધા અને ઓશ્વિટ્સ બિર્કેનાઉ લઈ જવામાં આવ્યા. એ ખાલી શારીરિક સ્થળાંતર નહોતું,
એ તો આત્મા અને ઓળખનું વિસ્થાપન હતું.
બરાબર કહ્યું. એ સફર દરમિયાન જ માનવીય ગરિમાના લીરે લીરા ઉડવા લાગ્યા હતા. ઓશ્વિટ્સ બિર્કેનાઉ એ નાઝીઓનો સૌથી કુખ્યાત કેમ્પ હતો. ત્યાં પહોંચતા જ સત્ય સામે આવી ગયું.
ત્યાં પહોંચ્યા પછી શું થયું? ક્ષણવારમાં બધું બદલાઈ ગયું.
પળવારમાં પહોંચતા જ પુરુષોને સ્ત્રીઓને અલગ કર્યા. એલીએ એમની માતા અને નાની બહેન ચીપોરાને છેલ્લી વાર જોયા. ખબર પણ નહોતી કે આ છેલ્લી મુલાકાત છે.
હે ભગવાન! અને તરત જ પસંદગી પ્રક્રિયા શરૂ થઈ. ડોક્ટર મેંગેલે જેવા નાઝીઓ નક્કી કરતા કે કોણ મજૂરી કરશે અને કોણ સીધું ગેસ ચેમ્બરમાં. એલી અને એમના પિતા નસીબદાર રહ્યા કે કામ માટે પસંદ થયા.
પણ ત્યાં એમણે જે જોયું,
હા,
એ જ ક્ષણે એમણે નાના બાળકોને જીવતા સડકતી ખાડીઓમાં ફેંકાતા જોયા. એ દૃશ્ય એણે એમની અંદરની શ્રદ્ધા અને નિર્દોષતાને હંમેશ માટે ભસ્મ કરી નાખી.
આટલા આઘાત પછી એમનો ને એમના પિતાનો સંબંધ જ કદાચ એકમાત્ર આધાર રહ્યો હશે ને?
હા, એ સંબંધ જ ટકી રહેવા માટેનો મુખ્ય ભાવનાત્મક આધાર બન્યો. ઓશ્વિત્સ પછી એમને બુના જેવા બીજા કેમ્પમાં મોકલ્યા, ત્યાં ઇલેક્ટ્રિકલ ફેક્ટરીમાં ગુલામની જેમ કામ.
પરિસ્થિતિ કેવી હતી ત્યાં?
અરે, અત્યંત ક્રૂર, ભૂખમરો, ઠંડી, સતત મારપીટ, મૃત્યુનો ભય. આવા સંજોગોમાં પિતા પુત્રનો સંબંધ ગાઢ બન્યો એ સાચું, પણ સાથે સાથે એમાં નૈતિક દ્વંદ્વ પણ ઊભો થયો.
હા, એ દ્વંદ્વની વાત કરો ને, કેવો સંઘર્ષ હતો?
હા, એટલે જુઓ, ક્યારેક પોતાનો જીવ બચાવવાની વૃત્તિ અને પુત્ર તરીકે પિતાની સંભાળ રાખવાની ફરજ, એ બંને વચ્ચે સંઘર્ષ થતો. આ બહુ જટિલ માનસિક સ્થિતિ હતી.
અને આ અત્યાચારની ચરમસીમા એ હતી જાન્યુઆરી 1945ની ડેથ માર્ચ. એ શું હતું?
જુઓ, જ્યારે સોવિયત સેના નજીક આવી રહી હતી ત્યારે નાઝીઓએ કેદીઓને પશ્ચિમ તરફ, જર્મનીની અંદરના બીજા કેમ્પો તરફ પગપાળા, બરફમાં કૂચ કરાવી.
પગપાળા બરફમાં?
હા, શિયાળાની કાતિલ ઠંડી, હજારો કેદીઓ રસ્તામાં જ મરી ગયા, થાકથી, ભૂખથી, ઠંડીથી. જે કોઈ ધીમો પડ્યો
એને ગોળી મારી દેતા.
હા, આ કૂચ વખતે જ એલીએ રબ્બી એલિયાહુનો પ્રસંગ જોયો. એમનો દીકરો જાણી જોઈને એમનાથી આગળ નીકળી ગયો જેથી વૃદ્ધ પિતાનો બોજ ના નડે.
ઓ, આ જોઈને તો એલી હચમચી ગયા હશે
બહુ જ, કારણ કે એમના પોતાના મનમાં પણ ક્યારેક એવા વિચાર આવી જતા કે પિતા બોજરૂપ છે. આ અપરાધભાવ એમને કોરી કાતો હતો.
અને આ ભયાનક સફરનો અંત આવ્યો બુચેનવાલ્ડ કેમ્પમાં, જ્યાં એમના પિતાનું.
હા, બુચેનવાલ્ડ પહોંચ્યા પછી એમના પિતા મરડો અને અશક્તિથી ગંભીર બીમાર પડ્યા. એલીએ ખૂબ પ્રયત્ન કર્યો એમની સંભાળ રાખવાનો, પોતાનું રેશન પણ આપ્યું, પણ છેવટે મુક્તિના થોડા અઠવાડિયા પહેલાં જ 29 જાન્યુઆરી 1945ની રાત્રે
એમના પિતા મૃત્યુ પામ્યા.
હા, એલી સવારે જાગ્યા તો પિતાની જગ્યા ખાલી હતી, કોઈ બીજો કેદી ત્યાં હતો. પિતાને કદાચ જીવતા જ સ્મશાન ગૃહમાં લઈ જવાયા હતા. એ ક્ષણે એલી રડી પણ ન શક્યા.
એમના મનમાં કેવી લાગણીઓ હશે એ વખતે?
અપરાધ ભાવના તો હતી જ, પણ સાથે એક ખૂબ જ જટિલ અને શરમજનક ભાવના પણ હતી. છેવટે મુક્ત, ફ્રી એટ લાસ્ટ, આ લાગણીનો ભાર એ જીવનભર ઉઠાવતા રહ્યા.
અને પછી 11 એપ્રિલ 1945ના રોજ બુચેનવાલ્ડ મુક્ત થયું. અમેરિકન સૈનિકો આવ્યા, પણ આઝાદી મળી એનો અર્થ એ નહોતો કે બધું પૂરું થઈ ગયું.
ના, બિલકુલ નહીં. એ આઘાતમાંથી બહાર આવવું સહેલું નહોતું. મુક્તિ પછી એલી ફ્રાન્સ ગયા, અનાથાશ્રમમાં રહ્યા, ફરી ભણવાનું શરૂ કર્યું, સોર્બોન યુનિવર્સિટી ગયા, પત્રકાર બન્યા, પણ
પોતાના અનુભવ વિશે મૌન રહ્યા.
પૂરા 10 વર્ષ સુધી સંપૂર્ણ મૌન. એ પીડા એટલી અંગત હતી, એટલી ઊંડી કે એને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય લાગતી હતી. જાણે શબ્દોએ ભયાનકતાને ન્યાય જ ના આપી શકે.
તો પછી આ મૌન તૂટ્યું કેવી રીતે? નાઇટ લખવાની પ્રેરણા ક્યાંથી મળી આટલા વર્ષો પછી?
એનું કારણ બન્યા ફ્રાન્કોઇઝ મોરિયાક. 1954માં એમની મુલાકાત થઈ. મોરિયાક પોતે ફ્રેન્ચ લેખક, નોબેલ વિજેતા હતા.
હા, જાણું છું.
મોરિયાક, જેઓ કેથોલિક હતા, એમણે ઈશુના દુઃખ વિશે વાત કરી. ત્યારે એલીથી રહેવાયું નહીં. એમણે આવેશમાં કહ્યું કે તમે ઈસુની વાત કરો છો, પણ મારા લોકોએ જે ભોગવ્યું છે એના વિશે દુનિયા ચૂપ કેમ રહી?
આ મુલાકાત નિર્ણાયક બની.
હા, એણે એલીને લખવા માટે પ્રેરિત કર્યા. એમણે પહેલાં પોતાની માતૃભાષા યિદ્દિશમાં લખ્યું, 8662 પાનાનું લાંબુ સંસ્મરણ, જેનું શીર્ષક હતું અને દુનિયા ચૂપ રહી.
8662 પાના! અને નાઇટ જે આપણે જાણીએ છીએ એ તો ખૂબ જ સંક્ષિપ્ત છે.
બરાબર. એ મૂળ લખાણને ખૂબ જ ટૂંકાવીને ફ્રેન્ચમાં લા ન્યુઈ 1958 અને પછી અંગ્રેજીમાં નાઇટ 1960 તરીકે પ્રકાશિત કરાયું. શરૂઆતમાં એટલે બહુ ધ્યાન ન ગયું એના પર.
જાણે દુનિયા હજુ તૈયાર નહોતી.
કદાચ. પણ ધીમે ધીમે નાઇટ હોલોકોસ્ટ સાહિત્યની એક અનિવાર્ય કૃતિ બની. અનેક ભાષાઓમાં અનુવાદ થયો.
નાઇટના પ્રકાશન પછી એલી વિઝેલ ફક્ત લેખક ના રહ્યા, એક વૈશ્વિક અવાજ બન્યા, માનવ અધિકાર અને સ્મૃતિના પ્રખર હિમાયતી.
ચોક્કસ. હોલોકોસ્ટના જીવંત સાક્ષી એમણે 60થી વધુ પુસ્તકો લખ્યા, નવલકથાઓ, નિબંધો, સંસ્મરણો. બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા, હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા.
અને એમનો અવાજ ખાલી ભૂતકાળ પૂરતો નહોતો.
ના ના, એમણે સમકાલીન અન્યાયો સામે પણ અવાજ ઉઠાવ્યો. સોવિયત યહૂદીઓનો મુદ્દો હોય, દક્ષિણ આફ્રિકાનો રંગભેદ હોય, કંબોડિયા કે રવાંડાનો નરસંહાર હોય.
એમનું માનવું હતું કે મૌન રહેવું એ સહ અપરાધ છે.
બરાબર, ચૂપ રહેવું એ અત્યાચારમાં ભાગીદાર બનવા બરાબર છે.
અને આ જ પ્રતિબદ્ધતાને કારણે એમને 1986માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. એમના સ્વીકૃતિ ભાષણમાં પેલી ઉદાસીનતાવાળી વાત ખૂબ પ્રખ્યાત થઈ હતી.
હા, એમણે કહ્યું હતું કે પ્રેમનો વિરોધી દ્વેષ નથી, પણ ઉદાસીનતા છે. આ જ ઉદાસીનતા હતી જેણે હોલોકાસ્ટને શક્ય બનાવ્યો. એમણે પત્ની મેરિયન સાથે એલી વિઝલ ફાઉન્ડેશન ફોર હ્યુમેનિટી પણ સ્થાપ્યું,
શિક્ષણ અને માનવ અધિકાર માટે.
હા, અને 2016માં એમના મૃત્યુ સુધી તેઓ સતત અન્યાય સામે બોલતા રહ્યા, સ્મૃતિને જીવંત રાખવાનું કામ કરતા રહ્યા.
આટલા ભયાવહ અનુભવોમાંથી પસાર થયા પછી અને જીવનભર એ સ્મૃતિઓ સાથે જીવ્યા પછી એલી વિઝલનું જીવન દર્શન કેવું રહ્યું હશે? કયા મૂળભૂત મૂલ્યોએ એમને ટકાવી રાખ્યા?
એમનું દર્શન એટલે બહુ જટિલ હતું. એક તરફ કેમ્પના અનુભવોએ એમની શ્રદ્ધાને હચમચાવી નાખી હતી. ઈશ્વરની ભલાઈ, એનો ન્યાય, એના પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો.
પણ તેઓ નાસ્તિક નહોતા બન્યા?
ના, પૂરેપૂરા નહીં. એમનો ઈશ્વર સાથેનો સંબંધ એક સતત સંઘર્ષ જેવો બની ગયો, એક પ્રશ્નોત્તરી જેવો. તેઓ માનતા કે ઈશ્વર પર સવાલ ઉઠાવવા, એની ચૂપકીદી માટે એને જવાબદાર ગણવો, એ પણ શ્રદ્ધાનું જ એક રૂપ છે, યહૂદી પરંપરામાં અને ધર્મશાસ્ત્રીય વિરોધ કહી શકાય.
રસપ્રદ. અને સાક્ષી બનવાની ભાવના તો એમના માટે ખૂબ મહત્વની બની ગઈ.
બિલકુલ, એમના માટે નૈતિક જવાબદારી હતી. મૃતકોનું સન્માન કરવું, ઇતિહાસ જાળવવો, ભવિષ્યને ચેતવણી આપવી, આ બધા માટે પોતાના અનુભવો કહેવા જરૂરી હતા. સ્મૃતિ, મેમરી, એ એમના માટે કોઈ ભૂતકાળની વાત નહોતી.
એક સક્રિય શક્તિ હતી.
હા, એક સક્રિય નૈતિક શક્તિ. ભૂલી જવું એટલે અત્યાચારીઓને મરણોત્તર વિજય અપાવવો, અને યાદ રાખવા માટે સભાન પ્રયાસ અને હિંમત જોઈએ.
પણ આટલું બધું સહન કર્યા પછી આ કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળતી હશે?
એક તો ભવિષ્યમાં આવું ફરી ન બને એ ઈચ્છા, બીજું પેલી સર્વાઈવરની અપરાધ ભાવના.
હા, કે હું કેમ બચી ગયો.
બરાબર, એ પીડાદાયક પ્રશ્ન. વિઝલ માટે એ અપરાધ ભાવના જવાબદારી બની ગઈ, મૃતકો વતી બોલવાની જવાબદારી, અને ત્રીજું પોતાના યહૂદી વારસા પ્રત્યેનો પ્રેમ. યુરોપમાં જે યહૂદી સંસ્કૃતિનો નાશ થયો હતો એને જીવંત રાખવાની પ્રેરણા.
આટલી પીડાનો સામનો એમણે જે રીતે કર્યો એ જ એક મોટો બોધપાઠ છે.
ચોક્કસ. એમનો અભિગમ હતો ગૌરવપૂર્ણ અવજ્ઞાનો, પીડાને કડવાશમાં ન ફેરવી, પણ એને રચનાત્મક કાર્યમાં, લેખન, શિક્ષણમાં પરિવર્તિત કરી, પોતાના અંગત આઘાતને સાર્વત્રિક સંદેશ બનાવ્યો.
અર્થહીનતામાંથી અર્થ શોધવાનો પ્રયાસ.
હા, અને પીડામાંથી ઉદ્દેશ્ય બનાવવાનો. આટલી અમાનવીયતા જોયા પછી પણ એમણે માનવ ગરિમા અને નૈતિકતામાં વિશ્વાસ નહોતો ગુમાવ્યો.
જો આપણે એમના જીવનના 3 સૌથી મહત્વના વળાંક જોવા હોય જેણે એમના પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો, તો એ કયા ગણાય?
પહેલો, એ તો નિશ્ચંકપણે મે 1944માં ઓશવિટ્સ બિર્કેનાઉનું આગમન, અને ખાસ કરીને માતા અને નાની બહેન ચિઝીપોરાથી એક ક્ષણવારમાં થયેલું કાયમી વિભાજન.
એ માત્ર પરિવારથી વિખૂટા પડવું નહોતું.
ના, એ ભૂતકાળ, બાળપણ, સુરક્ષા, આખા વિશ્વ સાથેનો હિંસક વિચ્છેદ હતો. અને પેલું સળગતા બાળકોનું દૃશ્ય, એ પછી એમની અંદરનો શ્રદ્ધાળુ બાળક મરી ગયો, ત્યાંથી જ પેલી પ્રતિજ્ઞા જન્મી, નેવર શેલ આઈ ફગેટ.
સિગેટનો એલિઝર મરી ગયો અને કેદી નંબર A7713નો જન્મ થયો.
બરાબર. બીજો વળાંક એ હતો કેમ્પની અંદર પેલી યુવાન છોકરા પાઇપલની ફાંસી.
હા, એ પ્રસંગ ખૂબ હૃદયદ્રાવક છે.
ખૂબ જ. છોકરો અલકો હતો એટલે ફાંસીના માછડે તરફડતો રહ્યો, બધાને જોવાની ફરજ પડી. ત્યારે કોઈકે પૂછ્યું, ભગવાન ક્યાં છે?
અને એલીના મનમાં જવાબ આવ્યો, તે અહીં છે, આ ફાંસીના માછડે લટકી રહ્યો છે.
હા, આ ઘટના એ ઈશ્વરના મૃત્યુનું અથવા એની સંપૂર્ણ નિષ્ક્રિયતાનું પ્રતીક બની ગઈ. નિર્દોષતાની એક ક્રૂર હત્યાએ બ્રહ્માંડમાંથી દૈવી રક્ષણની કલ્પના જ નષ્ટ કરી દીધી.
અને ત્રીજો વળાંક જેણે એમને ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે એકલા કરી દીધા,
એ હતું જાન્યુઆરી 1945માં બુચેનવાડમાં પિતા શ્લોમોનું મૃત્યુ. પિતા જેમના માટે હોલોકોસ્ટ પહેલાના વિશ્વ સાથેનું છેલ્લું જોડાણ હતા. પરિવાર, સમુદાય, પુત્ર તરીકેની ઓળખ
બધું જ પિતા સાથે જોડાયેલું હતું.
હા, એમની માંદગી, એમની સંભાળનો સંઘર્ષ અને અંતે એમના મૃત્યુ પછીનો શૂન્યતાનો અનુભવ એણે એમને તોડી નાખ્યા. અને પેલી છેવટે મુક્ત વાળી જટિલ ભાવના એ દર્શાવે છે કે કેમ્પની પરિસ્થિતિઓએ માનવીય ભાવનાઓને કેટલી હદે વિકૃત કરી દીધી હતી.
પિતાના મૃત્યુ પછી જાણે બધું જ ખતમ થઈ ગયું.
હા, સિવાય કે પોતાના અસ્તિત્વનો ખાલીપો.
આ બધા અકલ્પનીય અનુભવો અને એલી વિઝેલના જીવનમાંથી આપણે આજે શું શીખી શકીએ? કયા માનવીય પાઠ મળે છે?
સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો પાઠ એ છે ઉદાસીનતાનો ભય. વિઝેલે વારંવાર કહ્યું કે સૌથી મોટો ખતરો દ્વેષ નથી, ઉદાસીનતા છે.
જ્યારે આપણે અન્યાય જોઈને આંખ આડા કાન કરીએ છીએ
ત્યારે આપણે અજાણતા જ અત્યાચારના સાથી બની જઈએ છીએ. સિગરેટના લોકોની ઉદાસીનતા હોય કે વિશ્વની, પરિણામ ભયાવહ આવે છે.
અને એમનું જીવન એ પણ બતાવે છે કે સંસ્કૃતિનું આવરણ કેટલું પાતળું છે.
ખરેખર ભારે દબાણ હેઠળ માનવીય મૂલ્યો કેવી રીતે ભાંગી પડે છે. કરુણા, સહાનુભૂતિ, નાઇટ એનું ભયાવહ ચિત્રણ છે. પણ સાથે જ એ સ્મરણની નૈતિક અનિવાર્યતા પર ભાર મૂકે છે.
ભૂતકાળને યાદ રાખવો એ નૈતિક ફરજ છે.
હા, જેથી તેનું પુનરાવર્તન અટકાવી શકાય. અને બીજો પાઠ છે સાક્ષી બનવાની શક્તિનો.
સત્ય બોલવું, અવાજ ઉઠાવવો.
હા, એ પોતે જ પ્રતિકારનું શક્તિશાળી સ્વરૂપ છે. વિઝેલનું જીવન એનું ઉદાહરણ છે. એમણે એ પણ પ્રામાણિકતાથી બતાવ્યું કે આત્યંતિક સંજોગોમાં નૈતિક પસંદગીઓ કેટલી જટિલ હોય છે.
જેમ કે પોતાના પિતા પ્રત્યેની એમની લાગણીઓ.
બરાબર. શું આવી પીડામાંથી કોઈ અર્થ મળી શકે?
એ જ સવાલ છે.
વિઝેલનું જીવન કહે છે હા, તેઓ પીડિત મટીને સાક્ષી અને શિક્ષક બન્યા. પીડાને જ્ઞાન અને સેવાનું સાધન બનાવ્યું. અને છેલ્લે અમાનવીય સંજોગોમાં પણ માનવીય જોડાણનું મહત્વ.
પિતા સાથેનો સંબંધ ભલે જટિલ રહ્યો,
હા, પણ એ ટકી રહેવા માટે નિર્ણાયક હતો. સંબંધો જ આપણને માનવ બનાવે છે.
આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય એલી વિઝેલ અને નાઇટમાંથી, તો તે કયા હોઈ શકે? એક ભાવનાત્મક સ્તરે શું કહી શકાય?
એક ભાવનાત્મક અંતરદૃષ્ટિ એ છે કે આધ્યાત્મિક વિશ્વાસ ગુમાવવાની પીડા કેટલી ઊંડી હોય છે, અને તેની સાથે જોડાયેલી પેલી સર્વાઈવરની અપરાધ ભાવના, એ જીવનભર પીછો નથી છૂટતી. પેલું અરીસામાં શબ જોવું કે પિતાના મૃત્યુ પર રાહત અનુભવવી એ એના જ ઉદાહરણ છે.
બરાબર. અને બૌદ્ધિક સ્તરે કોઈ વિચાર કે ખ્યાલ?
બૌદ્ધિક અંતરદૃષ્ટિ એ ધર્મશાસ્ત્રીય વિરોધનો વિચાર છે. એટલે કે શ્રદ્ધાનો અર્થ ફક્ત સ્વીકાર નથી. ઈશ્વર સાથે સંઘર્ષ કરવો, પ્રશ્નો પૂછવા, એને જવાબદાર ઠેરવવો, એ પણ ઊંડી આધ્યાત્મિકતા હોઈ શકે છે. અને હા, સ્મૃતિને માત્ર ભૂતકાળ નહીં પણ એક સક્રિય નૈતિક ફરજ સમજવી.
અને છેલ્લે એક સાર્વત્રિક પાઠ જે આપણા બધા માટે હોય.
સાર્વત્રિક અંતરદૃષ્ટિ એ છે ઉદાસીનતાના ગંભીર ખતરાની ઓળખ અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની, સાક્ષી બનવાની નૈતિક અનિવાર્યતા. નાઇટ આપણને સતત યાદ અપાવે છે કે માનવતાનું રક્ષણ કરવા માટે જાગૃતિ, સક્રિયતા અને હિંમત એ સતત જરૂરી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.